बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। विदुर जी धृतराष्ट्र महाराज ने आ संसारमां कई रीतनो व्यवहार करवो એ બધી સલાહ આપી રહ્યા છે। ગઈકાલે આપણે કહ્યું હતું કે ત્રણ જણને સંપત્તિની છૂટ ના આપવી, એમાં ચાણક્યની વાત હતી એ હું કહેવાનું ભૂલી ગયો। ચાણક્ય એવું કહે છે, નોકર, પુત્ર અને પત્ની, એમાં પાત્ર અને કુપાત્ર ખાસ જોવા। જો પુત્ર પ્રાપ્ત હોય, પાત્રતાને લાયક હોય, તો એને સંપત્તિ આપીને વ્યવસ્થિત ચલાવો। આ જગતમાં ચાણક્ય એવું કીધું, ન સ્ત્રી રત્ન સમમ રત્નમ, આ જગતમાં સ્ત્રી રત્ન જેવું બીજું કોઈ રત્ન નથી। તો માતાઓ માટે, બહેનો માટે પણ એવું કહેવાયું છે કે જ્યારે પુરુષ થાકી જાય ત્યારે પત્ની ઘર ચલાવતી હોય છે। સુદામાનો દાખલો પ્રસિદ્ધ છે, એવા ઘણાય છે। આર્ય નારી અને સદગુણી સ્ત્રીની માટે તો કવિએ એવું લખ્યું, ભરત ભરી દરણા તળી ચલવે ઘર વ્યવહાર, પતિને ખબર પડવા દે નહીં જો હોય સ્ત્રીયા હોશિયાર। ચાણક્ય બહુ સરસ આ વાતને લીધી છે, કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર, આબરૂ જવાનો દે જો વ્યવસ્થિત પત્ની હોય તો। એટલે બહુ મસ્ત વાતો એક પછી એક અહીંયા આવે છે। છેલ્લે વાત કરી હતી કે ચાર જણનો ત્યાગ ન કરવો, એક તો પોતાનો ભક્ત હોય, બીજો પોતાનો સેવક હોય અને ત્રીજો હું તમારો છું અને ચોથો શરણે આવેલો, આ ચારનો ક્યારેય વડીલોએ ત્યાગ ન કરવો, આવું વિદુર કહે છે। વર્ષો સુધી આપણી આજ્ઞા માની હોય અને પછી ક્યાંક માથાકૂટ થાય અને જાકારો દઈ દો તો એ ત્યાગ કર્યો કહેવાય। વિદુર ચોખ્ખું કહે છે, આ પાંડવો તમારા છે, ઈશ્વર માફ નહીં કરે, એનો તમે ત્યાગ કર્યો છે, એનો હિસ્સો છે એ એને તમે આપી દો, બધાયનું ઓગાળી જવાની હે ધૃતરાષ્ટ્ર મહારાજ, તમને જે આદત છે ને, હાથમાં કાંઈ નહીં રહેવો। અને ઘણા વ્યક્તિઓ આવા હોય, એ બધાયનું લેવામાં જ સમજે, આપવાની વાત આવે ને ત્યારે કહટાય, કહટાવવા ખબર પડે આ મારું છે, અધિકાર જમાવે, ફરજ ન સમજે। વિદુર કહે છે કે હે મહારાજ, આ અડધો અડધ પાંડવોનો હિસ્સો છે, આપી દો, ન્યાય પ્રિય બનો, અન્યાય કરશો તો ઈશ્વર છોડશે નહીં। ભગવાનની પાસે ફૂટપટ્ટી બહુ સરસ મજાની છે, ગમે એમ કરીને માપે ગમે ત્યારે માપે અને ગમે એમ કરીને લઈ લેતો હોય છે, આપણને ખબર ન પડવા દે. આગળ વાત બહુ સરસ મજાની આવે છે, જોકે એક એક વાત અદ્ભુત છે. રાજાઓએ અને વિદ્વાન પુરુષે ચાર જણનો ત્યાગ કરવો, મહારાજાએ અને મહત્વની વ્યક્તિએ કોઈ દિવસ આ ચાર વ્યક્તિની સાથે મંત્રણા કરવી નહીં અથવા એને કોઈ પદ ઉપર બેસાડવું નહીં. બહુ અદ્ભુત છે. તો એ ચારમાં કોણ? એક તો અલ્પ બુદ્ધિવાળો, જેનામાં બુદ્ધિ ઓછી હોય, દોડાયો થતો હોય, એવાની સાથે રાજાએ મંત્રણા ન કરવી, અથવા આજના શેઠિયાઓ બધા રાજા જ છે ને, અલ્પ બુદ્ધિવાળાની સાથે મંત્રણા ન કરવી. બીજો, જે દીર્ઘસૂત્રી હોય. દીર્ઘસૂત્રીની વ્યાખ્યા તો ખબર છે ને, આ 5 મિનિટમાં કામ થવાનું હોય ને 2 દિવસ કરે, સવારના પોરમાં ઘરવાળા જગાડે, હાલો મંગળાનો ટાઈમ જો, બેને હવે હોવા દે ને ઘડી, હા પાછા બીજી વખત જગાડે, હાલો ને કથા જતી રહે, હોવા દે ને ઘડી, ઘેરેથી 2 મિનિટનો રસ્તો છે મંદિર જવાનો, એમ કરતાં કરતાં અડધી કથા જતી રહે, એનું નામ દીર્ઘસૂત્રી કહેવાય. અને આવા દીર્ઘસૂત્રી જે હોય એ જગતમાં ક્યારેય કોઈ રીતે સફળ નથી થતા, ફટાકે આમ ચપટી વાગે ને એમ કામ જે કરી દે ને એ બધે સફળ થાય. ઘોર નિંદ્રામાં હોતો હોય, ભયંકર ઊંઘ આવતી હોય અને મહત્વનું કામ જો યાદ આવી જાય, અથવા તો કોઈ યાદ કરાવે જગાડી, એક સેકન્ડનો વિચાર કર્યા વિના ઊભો થઈ જાય, એ સફળ થાય. બાકી 3 વખત સવારના પોરમાં ગોદડું ખેંચ્યું હોય અને 3 વખત તૂટીયું વાળીને ઊંઘી જાય, એનું થોડું કામ છે. અને એવું નહીં માનતા તમારા માર્ગમાં, અમારામાં એમ જ છે, સમજાય? હા, અમારામાં એવું જ છે. એ કાંઈ ન કરી શકે, એ ઠેઠ સુધી એમનામ જ હોય, ક્યાં છે ત્યાં ને તે ત્યાં જ હોય ને, પણ એને હાલવું ગમતું નથી, ઊભું થવું ગમતું નથી, આને દીર્ઘસૂત્રી કહેવાય. પછી ત્રીજો છે હર્ષ ગેલો. હરખ ગેલો જે હોય ને, આ છોકરાઓને ખાસ સાંભળવા જેવી સાકત નહીં, હરખ ગેલો હોય ને એની સાથે મંત્રણા ન કરવી. થોડીક વાતમાં આમ કૂદવા માંડે, 5 રૂપિયા આપ્યા હોય તો કૂદવા માંડે, આજે આમ કરી નાખવું છે ને આમ કરી નાખવું છે ને, 2 માળા કે ને સ્વામી તમે તો બહુ હારા, હારી કથા કરો, બહુ હારા છો, ત્યાં તો મોટા મોટા સંકલ્પો કરી નાખે, મારે તો આવી મોટી સંસ્થા કરી નાખી, આને હરખ ગેલા કહેવાય. થોડી વાતમાં રાજી થઈ જાય. ચાણક્ય આ વ્યક્તિને તો બહુ હાવ નકામો કહે છે કે એની હારે તો બેહવું નહીં, આપણને ચેપ લગાડી દે. બહુ મસ્ત એને મને શ્લોક મળ્યો નહીં, કાલે ગોત્યો બહુ મેં આના ઉપર, પુસ્તક મોટા મોટા નારું ક્યાંય ખોવાઈ જાય, ભણેલા હોય અને 5-7 વર્ષ થઈ ગયા હોય, એમાં એવું લખ્યું છે, ઉંદડો હોય ને એની અંજલિ, ઉંદડાના હાથ આપણા જેવા હોય, ખબર છે, ઉંદડો ખિસકોલી એના આપણા જેવા હાથ હોય, એ આમ હાથ કરે અને એમાં એક ચોખ્ખો મૂકો ને ત્યાં પુરાઈ જાય, પુરાઈ જાય, 2 ચોખા મૂકો આખું ભરાઈ જાય, એમ એ થોડાકની અંદર કૂદવા માંડે ને એ બધાને હરખ ગેલા કહેવાય. એટલે રાજા હોય અને મોભી માણસ હોય આવા હરખ ગેલાઓનું કાંઈ બહુ માનવું, હે માને તો શું થાય ખબર, દાંત વળી જાય. અને ચોથો, જે કાયમ આપણી ભાટાઈ કરતો, આવા શબ્દો લખ્યા છું, વખાણ નહીં, ભાટાઈ કરતો હોય ને આપણામાં કાંઈ ન હોય, એક તગારું અહીંથી સામે મૂકવાની તેવડ ન હોય, અને નકરા વખાણા કર્યા કરે, અરે તમે તો કેવા સમર્થ છો, આહા હાલો ને ત્યાં તો ધરતી ધ્રુજવા માંડે, આમ શેરીમાં નીકળો ને તો બધા ઊભા થઈ જાય, હું લેવા ઉગ્ર હા ઉસીના માગશે એટલે ભાગી જાય છું, કાંઈ ન હોય તેવડ. અને આવી જે ભાટાઈ કરતો હોય એટલે વિદુરજી કહે છે કે મહારાજ આવા લોકોની સાથે મંત્રણા ન કરાય, અને આ ઓલો શકુની નકરી તમારી ભાટાઈ કરે છે, દુર્યોધનની ભાટાઈ કરે છે, અને એનું તમે માનો છો? આ તમારો દુર્યોધન નકરી કર્ણની ભાટાઈ કરે છે, મહાભારત જોયું છે ને તમે, વાંચો ન કરી યાર, આખી વિદુર નીતિ એના ઉપર આધાર, આ ચાર લોકો ઉપર જ છે. શકુની આખો દિવસ આ લોકોની ભાટાઈ કરે છે, એટલે તો પોતાના બાપનું રાજ છોડીને ગાંધાર છોડીને અહીંયા આવ્યો છે, કારણ કે ત્યાં કાંઈ ખાવાનું નહોતું, અહીં આવ્યો અને ભાટાઈ કરે એટલે તો ઓલાને ગળ્યું લાગે, આંધળાને ગળ્યું લાગે. અને જે ભાટાઈ જેને ગળી લાગવા માંડે ને એના પોતાના વિચારો મરી જતા હોય, હા પોતાના વિચારો મરી જાય પછી ભાટાઈ કરતા હોય એનો છેડો પકડી લે, અરે તમે તો ભાવ પડ્યા છો, તમારી સામે તો કોઈ ન આવી શકે, આ યુદ્ધ આપણે જ જીતી જવાના છીએ, એ પાંચ પાંડવોમાં છે કોણ યુદ્ધ કરનારો, કોણ છે? એક અર્જુનને છોડી દો, કોની તાકાત છે આ કર્ણની સામે ઊભો રે? આ મારો ભાણિયો દુર્યોધન એની સામે હું ગદામાં ભીમ આવી શકે? આમ નામ કરી કરીને બિચારાને ટાળી દીધા એકે એકના, એક નમૂનાનો પાણી પાવાય આને ન રહેવા દીધો, બોલો. એટલે અહીંયા એમ કહે છે કે આવા લોકોની સાથે કોઈ દાડો મંત્રણા કરવી નહીં, અને આવાને મંત્રી ન બનાવવા, તમે આવાને જ મંત્રીઓ બનાવ્યા છે, સત્ય કે એ તો તમને ગમતું નથી. અલ્પ બુદ્ધિવાળાને કોઈ દિવસ સલાહકાર એવી રીતે કોઈની શરમ રાખીને પણ નહીં. બહુ મોટો રાજા હતો, ઓછી બુદ્ધિવાળા કેવા હોય જો, બહુ મોટો રાજા, એકદમ સરસ રાજ્ય ચલાવે, મંત્રી અદ્ભુત. હવે રાણીનો ભાઈ, તમે કદાચ વાત સાંભળી હશે અહીંયા જ મારી પાસે, રાણીનો ભાઈ રૂપાળો દેખાવડો આ તે બધું ભાવ, પણ અક્કલ ઓછી, આમ હેન્ડસમ હોય ને પાવર તો હોય ને આમ હાલે તો આમ લાગે આ મોટા સાહેબ હેલા જાય, એટલે એવું નહીં માની લેવું કે આટો હશે. આ ઘણી વખત કદરૂપા હોય કાળા હોય તોય બુદ્ધિના ખા હોય, હે જબરજસ્ત. આ ચાણક્ય કે રૂપાળા થોડા હતા, ગાંધીજી કે રૂપાળા થોડા હતા, પણ ભૂગા કાઢી નાખ્યા ને, હા વ્યાસ કઈ રૂપાળા થોડા હતા, રૂપાળા હોય એટલે હારા જ હોય, એટલે આ ભાઈ ઘણી વખત દેખાવમાં હારા હોય, આમ જોવો ને તો કાંઈ ન હોય, મીઠું જ ભૂલી ગયા હોય ભગવાન નાખવાનું. તમારો રૂપાળો ઉપાળ બધા રાણીને કાયમ પાણી આવ્યા કરે, કાં મારા ભાઈને પ્રધાનને જ બનાવતા ને ઓલાને બનાવી મૂકી દીધો. હવે રાણી સાહેબ તો હારે નારે હોય એટલે રોજ રાજાને આમ આમ ખુયો મારે, તમે મને કેવો પ્રેમ કરો, આ બાયુને આ જ હોય, તમે મને કેવો પ્રેમ કરે, ભાઈ તને પ્રેમ કરો એટલે જ પરણો છું હવે, કે હું તો તને બહુ પ્રેમ, તો ભાઈ તમે કાંઈ મારું રાખ્યું, તો કે હું રાખું બોલ ને, આ મારો ભાઈ આટલો સારો છે તો એને તમે પ્રધાન કેમ નથી બનાવતા? રાજા કે જોશું હવે, એમ નહીં વારે વારે તમે એમ કહો છો કે જોશું, જ્યારે મારો જન્મદિવસ આવે ને ત્યારે કે માગો એમ કહો ને હું પ્રધાન પદની વાત કરું, તો કે એ જોશું. રાજા કીધું હારો આજે તું રાજસભામાં આવજે મારી યારે. રાણી હોશિયાર હતી, ઓલામાં થોડુંક ઓછું હતું, ઓલાને બોલા રોજ રાજસભામાં બેસતો જ તો આવતો હતો, પણ ખાલી એમ નામ રાજાના હાળા તરીકે આવ્યો. એટલે રાણીને કીધું બોલાય તારા ભાઈને. રાજા ને રાણી બેઠા હતા, ઓલાને હાળાને બોલાવ્યો, આમ હેઠે હેઠમાં આમ તમારો પ્રધાન જે હોય ને એવો વેશ નામ આવ્યો. એટલે રાજાએ ધીરે લઈને કીધું કે ભાઈ કે શું છે, આજે હરી આખી રાત ઊંઘ ન આવી. રાજાએ આમ કીધું. એટલે બોલો કે શું થયું? તો કે આ આપણા જે પાદર છે ને ત્યાં નદી છે ને ત્યાં કોઈ માણસો આવ્યા છે ને બહુ કકળાટ કરે છે, આખી રાત કૂવા નથી, જાઓ ને તપાસ કરો ને કોણ છે. હારું મહારાજ, આ ગયો હમણે પાછો આવ્યો, ગયો દોડાદોડ, પાંચ દસ મિનિટ થઈ પાછા આવ્યા. મહારાજ એ તો ગાંધારથી બધા લોકો આવ્યા છે ને અહીંયા આપણે ત્યાં ઉતર્યા છે. સારું, ક્યાં જાય છે? લે લોકભાઈ હું પૂછતો આવો. પાછો ગયો દોડાદોડ, પાછો પાંચ દસ મિનિટ થઈ, રાજા જોયા કરે છે. આવ્યો, મહારાજ અહીંથી રાજસ્થાન બાજુ જાય છે. સારું, કેટલા માણસો છે? ઉભા રહો એક મિનિટ હું પૂછતો આવું. પાછો ગયો, પૂછીને આવ્યો, મહારાજ 40 માણસો છે. એમાં સ્ત્રીઓ કેટલી છે, પુરુષો કેટલા છે? મહારાજ એક મિનિટ હું પૂછતો આવું. પાછો ગયો, પૂછીને આવ્યો. રાજાએ પાછો પ્રશ્ન કર્યો, એની પાસે ઊંટ બળદ ઘોડા એવું કંઈ ખરું? તો કે મહારાજ લો હું જોતો આવો. પરસેવે રેપ જેપ થઈ ગયો, બપોર થઈ ગઈ ત્યારે માંડ માહિતી મળી. એનો હાળો બેઠો એટલે રાજાએ પોતાના સેવકને કીધું કે જાઓ ને જરા પ્રધાનમંત્રીને બોલાવી લાવો ને. સમજવા જેવી વાત છે એટલે હું તમને કહું છું. પ્રધાનમંત્રી આવ્યા, મુજરો કરીને ઉભા રહ્યા. મહારાજ કી જય હો, આદેશ કરો મહારાજ. મહારાજે કીધું કે પ્રધાનજી આજે આખી રાત મને ઊંઘ ન આવી, અને આમ જ્યાં કીધું ને ત્યાં તો તરત એના બુદ્ધિના ચક્કર ચાલુ થઈ ગયા. પ્રધાન તરત ચોંકી ગયા, મહારાજ શું થયું તમને આખી રાત ઊંઘ ન આવી? કંઈ બીમારી, પેટમાં દુખે છે, માથું, કંઈ તાવ આવી ગયો છે, કોઈ રાજાનો ભય છે મહારાજ, કંઈ આપણા રાજ્યમાં એવી કંઈ ખળભળાટ છે, શું થયું? ના ના પ્રધાનજી એવું કાંઈ નથી, પણ અહીંયા આપણે નદીના કિનારે કોઈ માણસો આવ્યા છે, ખબર નથી કોણ છે, આખી રાત દેકારો કર્યો, જાઓ ને તપાસ કરી લાવો ને કોણ છે. ગયા પ્રધાનજી, 15-20 મિનિટમાં પાછા આવ્યા. મહારાજ કી જય હો, બોલો પ્રધાનજી કોણ? મહારાજ ગાંધાર દેશથી આવે છે ને રાજસ્થાનમાં જાય છે, 40 માણસો છે, એમાં 15 બહેનો છે, બાકીના પુરુષો છે, 5-10 છોકરાઓ છે. મહારાજ એટલા ઘોડા છે, એટલા ઊંટ છે, 2-3 ગાડા છે. મહારાજ એનો ખોરાક મકાઈ છે, ખજૂર વધારે ખાય છે, રાત્રિએ એના ભજન ગાય છે ને એટલે બધા દેકારો કરતા હતા. 10 દિવસ રોકાવાના છે મહારાજ, કામના માણસો છે, કયો તો બોલાવી લાવો. એક મિનિટની અંદર ક્યાંથી જાય છે, ક્યાં રહે છે, કઈ એની સંસ્કૃતિ છે, શું ખાય છે, કેવો એનો સ્વભાવ છે, કેટલા દિવસ રોકાવાના છે, શા માટે આવ્યા છે ને શા માટે જાય છે, એ તમામ માહિતી આપી દીધી. પછી ધીરે કરીને રાજાએ રાણી નામું જોયું. રાજા કે બોલ, હવે આને હું પ્રધાન પદે રાખું કે આને રાખું, તું કહેતો જોઈ. જે કામ એક ધક્કે પતી જવાનું હોય એ 10 ધક્કે પૂરું ન કરી લેવું. એટલે અહીંયા વિધુરજી એમ કે છે, અલ્પ બુદ્ધિવાળો નોકર પણ હારો નહીં અને અલ્પ બુદ્ધિવાળો પ્રધાન પણ હારો નહીં. શેઠે પોતાના નોકરને કીધું કે જાતો જરા શાકભાજી લઈ આવે, તો એટલે 5-10 રૂપિયા પર શાકભાજી લઈ આવ્યો, દૂધી લાવ્યો. શેઠાણી કે બાર ગયા છે, શેઠની માથે આવ્યું હશે, એટલે દૂધી લાવીને ઠલવી. એટલે શેઠે તરત કીધું, હારે એટલી અક્કલ નથી મૂર્ખા? તો કે કેમ સાહેબ? તો કે હારે મરચા લવાય, કોથમરી લવાય, ટમેટા લવાય, શાકભાજીની આજુબાજુમાં જે વપરાતું બધું લવાય ને. સાહેબ આઈ એમ સોરી, ભૂલી ગયો, કઈ રાખેલું. 2-5 વર્ષ ત્યાં શેઠ બીમાર પડ્યા એટલે શેઠે કીધું, જા જરા ડૉક્ટરને બોલાવી લે, બીમાર છું. ડૉક્ટરને તો બોલાવી લાવ્યો, હારે ઠાઠડીનો બધો સામાન લઈ આવ્યો. ડોક્ટર આવ્યા એટલે શેઠ ઓલા ઘરમાં લાવીને બધું મૂક્યું નાળીયો ના અંતે. શેઠ કહેલે આ શું લાવ્યો? તો કે સાહેબ તમે નહોતું કીધું કે અરે આજુબાજુમાં જે જોતી હોય એ બધું લેતું આવું, મારે બીજો ધક્કો નહીં. હવે આવા નોકર હોય તો કોઈ દિવસ સુખી થાય? મિત્રજી કેટલી અદ્ભુત સલાહ આપે છે, અલ્પ બુદ્ધિવાળાની સાથે હાથે કરી લેવું હું, પણ એવા નોકરો એવા મંત્રીઓ એવા સલાહકાર કોઈ દિવસ ન રાખવા જે આપણું ધનોત પનોત કાઢી નાખે. ગજબની વાતો એક એક કરે સ્વિદુરજી. આગળ આવે છે ગૃહસ્થાશ્રમીએ ચત્વારી તે તવ ગૃહે વસંતુ. વિદુરજી ડાયરેક્ટ ધૃતરાષ્ટ્રને કહે છે આ ચાર વ્યક્તિઓને તમારે તમારા ઘરમાં રાખવા જ જોઈએ. ચત્વારી તે તવ ગૃહે વસંતુ, શ્રિયાભિજુષ્ટસ્ય ગૃહસ્થ ધર્મે, વૃદ્ધો જ્ઞાતિર અવસન્ન કુલિન, સખા દરિદ્રો ભગિની ચા પત્ન્યા. હે મહારાજ, આ ચાર જણને તમારે તમારા ઘરમાં રાખવા જોઈએ. ગ્રહસ્થોને માટે એમ કહ્યું છે કે જે ઐશ્વર્ય સંપન્ન ગ્રહસ્થ હોય કે સુખી હોય, પૈસાવાળો હોય, એને કાંઈ તકલીફ ન હોય, આ લોકો રહે ખાય પીવે તો, તો આવા ચાર વ્યક્તિને એણે પોતાના ઘરમાં રાખવા. એક તો કોણ? જે વૃદ્ધ સંબંધી હોય, સંબંધી હોય પણ વૃદ્ધ હોય, છોકરાઓ ગરીબ હોય અથવા તો છોકરા ન હોય, એવો સંબંધી વૃદ્ધ ગ્રહસ્થને પોતાના ઘરમાં યુવાનોએ રાખવા બહુ જરૂરી હોય છે. નકર આજના જુવાન્યાઓને ગઈઢા ગમતા નથી, પણ જુવાન્યાઓને ખબર નથી જો ગઈઢા કામ કરીએ કે ને એ જુવાન્યથી થાય. જૂના જમાનામાં કોઈક જુવાનનો એવો નીકળ્યો એક ગામમાં કે ભાઈ આપણે ગઈઢા જોઈએ જ નહીં, હા તો લગ્ન લેવાના. તમે વાત તો સાંભળી છે. તો કે મારી જાનમાં એક પણ ગઈઢો નહીં, કે બધા જુવાનના. તો કે તારા બાપાને તારા એ નહીં, દાદા એ નહીં, કે છે બધા બહુ સમજાયો, પણ વરરાજો એટલે હવે હા કોઈનું હાલવા દે નહીં. ગાડા જોડીને બધા જુવાનને ગયા. જૂનો જમાનો તમને ખબર છે, પરીક્ષા કરતા હતા, વેવાઈને ખબર પડી ભણવા આવ્યા છે પણ વૃદ્ધ કોઈ હારે નથી, વૃદ્ધ વગરની જાન ગામમાં ગરવા નથી દેવી. કે કેમ રહ્યું? વરરાજા આવી ગયા? તો કે આવી ગયા, પોખણા થયા. એક શરત છે તમને ગામમાં ગરવા દઈ, લગ્ન કરાવી દઈ, પણ અમારી શરત પૂરી કરો. તો કે બોલો ને, કહે છે અમે ગ્રેજ્યુએટ ને ટ્રિપલ ગ્રેજ્યુએટ ને ફલાણા ગ્રેજ્યુએટ બચ બચને ગ્રેજ્યુએટ થયા. બોલવા માંડો કે ગમે એ શરત પૂરી કરી દઈ. એમ કહ્યું અભણ અંગૂઠા જાપ થોડા છે. એટલે વેવાએ માથું ખંજોળતા ખંજોળતા કીધું આ તળાવ આખું પાણીનું ભર્યું છે ને? તો કે હા. એ ઘીનું ભરી દો તો પણ હું આવો. કે પેન્ટના પટ્ટા એમનામ ઢીલા થઈ ગયા. આ ઘીનું? તો કે હા. આ ઘીનું ભરી દો, નકર લીલા તોરણે ગાડા પાછા વાળો જાવ. કે એકા બીજીને મોઢા જોવા માંડ્યા. એટલે આ તે કાંઈ ઘીનું ભરાતું છે ને? એટલું બધું ઘી લાવવું ક્યાંથી? પણ ઓલા ગઈઢાઓને ખબર હતી આ મારા છોકરા ગયા છે, આપણા ગામને આબરૂના ધજાગરા કરીને આવશે, એટલે પાછળથી હુવાંગાડું જોડીને માળા આવ્યા. ઘણા દાદાઓને જાનમાં જવાનો શોખ હોય ને, હા હા, છોકરા તૈયાર થાય પેલા દાદા છોણી પહેરીને તૈયાર થઈ જાય. હાલો દીકરા પાછળથી ગાડું લઈને આવ્યા. હવે આ લોકોને એમ તો તળાવ તે કઈ ભરાતું છે, વેવાની તો જતા રહ્યા કે હાલો આપણે. કે ઓલા ગઈઢાઓ બધા પાછળ આવતા હતા ને જોઈને ગાડા પાછા વળે, ભાઈ આપણી તાકાત નથી ઘીનું તળાવ ભરવાની. થોડે ગયા ને ત્યાં ઓલા ગઈઢા, એટલે કેમ દીકરાઓ? તો કે બાપા અહીંયા આવું થયું ઘીનું તળાવ ભરવાનું કહે છે ને, ઘીનું તળાવ ન ભરો ત્યાં સુધી કે છે કન્યા ન પરણાવી, છોલા બાપા કે ગાંડીના કે ગાડા થોડા પાછા વળાતા હશે, પણવા ગયા ને પૈણા વિના આવશો તો ગામના ધજાગરા થાય આબરૂના. તો પણ કે બાપા તળાવ કેમ ભરવું, જાઓ કહી દો તમારા હાહરાને વેવાઈને કહી દો તળાવ ભરી દઈએ છીએ અમે તમતારે. હવે છોકરાઓ હાલો ઘીની તૈયારી કરાવો, ગામમાં જાઓ ઘી લેવા. બોલા વેવાઈને એમ થયું કે આ તો મળા જબરા, પણ બે છોકરાને મોકલ્યા, જાઓ વેવાઈને કયો પહેલાં પાણી ખાલી કરી નાખે એનું, પછી તળાવ ભરીએ. વેવાઈને કેવરાયું ને ભાઈ પાણી ખાલી કરો એટલે અમે ઘી ભરી દઈએ. વેવાઈ કે હવે આવતાર્યો હવે આવતાર્યો. ત્યારથી કહેવો જ પડી ગઈઢા ગાડા પાછા વાળે. એટલે બહુ અદ્ભુત વાત કરી કે સંપન્ન ગ્રહસ્થ હોય એણે પોતાના ઘરમાં વૃદ્ધ પુરુષને રાખવો. બીજા કોને રાખવા? વિપત્તિમાં આવેલા સજ્જન પુરુષને પણ ગ્રહસ્થએ પોતાના ઘરમાં રાખવા. વિપત્તિમાં કોઈ માણસ સારો માણસ હોય, સજ્જન પુરુષ હોય ને વિપત્તિમાં આવી ગયા હોય તો એણે પછી આવા સજ્જન પુરુષને રાખવા, કેટલી અદ્ભુત વાત છે. પછી ત્રીજો વ્યક્તિ કોને રાખવા? કે મિત્ર હોય અને દરિદ્ર હોય, સમજાય છે? મિત્ર હોય અને જે દરિદ્ર હોય એને પણ સારા માણસે પોતાના, બરાબર સાંભળો છો ને, હા, એને ઘેરે રાખવા. પછી ચોથા એ વ્યક્તિને રાખવી કે જે પોતાની બેન હોય પણ એને દીકરા ન હોય, જે બેનને દીકરા ન હોય એવી જે બેન એને પણ ગ્રહસ્થે પોતાના ઘરમાં રાખવી. કારણ કે બેનનો અડધે અડધો ભાગ ઘરમાં હોય છે. પણ અહીંયા વિદુરજી જુદી રીતથી રાખવાની વાત કરે છે. વિદુરજી એમ કહે છે કે જે વૃદ્ધ હોય એ તમારા છોકરાઓ હોય, કારણ કે તમે તો મોટા માણસો છો, શેઠ માણસો છો, તમને ટાઈમ નથી હોતો તમારા છોકરાઓની પાસે બેસવાનો. એટલે જે વૃદ્ધ હોય ને સારો હોય એ તમારા છોકરાને કુળ ધર્મ શીખવાડશે. આપણે રાખ્યા હોય એટલે એને ગુણ તો હોય ને, એ તમારો મહિમા કહે, એની માનો મહિમા કહે, એના કુળનો મહિમા કહે, તો ઓલાને થોડીક અક્કલ તો આવશે. પછી જે કુલીન હોય બાળકોને સંસ્કાર આપશે, અને મિત્ર હોય એ તમારું હિત કાયમ જોશે. તમે રાખ્યા હોય એટલે હિત તો જોવે. અને બહેન હોય એ તમારા ધનની રક્ષા કરશે. એટલા માટે વિદુરજી કહે છે કે આ ચાર જણને ગ્રહસ્થે પોતાના ઘરમાં રાખવા. હવે આગળ વાત આવે છે કે ઇન્દ્ર મહારાજે હે રાજા બૃહસ્પતિને પૂછેલું, એ વખતે જે બૃહસ્પતિએ વાત કરી હતી એ વાત હું તમને કરું છું કે ચાર જે વ્યક્તિઓ છે એ તરત ફળને આપનારી હોય છે. એક તો સત્ય એટલે દેવતા સંબંધી કરેલો સંકલ્પ એ તરત ફળ આપે છે. દેવતા સંબંધી જે સંકલ્પ કર્યો હોય, અહીંયા એમ કહે છે, સુર સંકલ્પ તપ મહત કા ગુરુ કો વિનય સુહેત, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે. તો દેવતાઓ સભી સંકલ્પ અને બુદ્ધિમાનનો પ્રભાવ. બુદ્ધિશાળી હોય ને, તમે ક્યાંય અટવાણા હો અને બુદ્ધિશાળીને કહો તો ગમે ત્યાંથી કાઢી દેખ ને, હે, એટલે બુદ્ધિશાળીની સાથે રાખવાથી પણ માણસ ક્યારેય અટવાતો નથી. ત્રીજું કે પોતાના ગુરુ હોય એની સાથે વિનય મર્યાદા, એ પણ માણસને તરત સારું ફળ આપે છે. અને ચોથો તપસ્વી, તપસ્વની સેવા કરી હોય એ પણ આપણને તરત જ ફળ મળે. બાકી જેવા તેવાની સેવા કરવાથી કાંઈ ફળ મળતું, ગઈકાલે વાત આવી હતી ને, ભગવાન કૃષ્ણની સેવા સુદામાએ કરી તો સારું થયું, એ બીજાની કર્યાથી કંઈ સારું થાય નહીં. પછી અગ્નિહોત્રી, મૌન, વેદાધ્યયન અને યજ્ઞ, આ ચાર કર્મ માણસને અભય આપે છે. ચાર કર્મ મૌન રાખે એટલે એને કાંઈ ભય જ નહીં, ભય ખરો, કારણ કે કાંઈ બોલાય નહીં, અને બોલાય નહીં એટલે માથાકૂટ ન થાય. પછી બોલી ગયા પછી માથાકૂટ તો ઘણી થાય, સારું આ ન બોલ્યો હોત તો સારું હતું. એટલે મૌન રાખવાથી પણ માણસને ફાયદો થાય છે, યજ્ઞ કરવાથી પણ માણસને ફાયદો થાય છે, વેદાધ્યયન કરવાથી પણ માણસને ફાયદો થાય છે. પણ વિદુરજી કહે છે કે આ ચાર વસ્તુ કરવાથી ફાયદો જ થાય એવું નથી, કારક ગેરલાભ પણ થાય. કારણ કે જો તમારી ભાવના સારી ન હોય તો એમાંથી ખોટું પણ થાય. મૌન રાખે પણ ક્રોધ કરીને રાખે, સમજાય, ક્રોધ કરીને રાખે અથવા તો દેખાડવા રાખે તો અંદર એવો ભડભડાટ થાય બોલવાનો, પછી ન બોલી શકે, સંકલ્પ કરી નાખ્યો હોય, લોકોને ખબર પડી ગઈ હોય કે આ ફલાણા ભાઈને તો મૌન છે એટલે પછી એને પૂરું કરે છૂટક્યો. પછી યજ્ઞ પણ ઈર્ષા અદેખાય અને બદલા લેવાની ભાવનાથી થાય તો સારું ફળ નથી આપતો એવું ભાગવત કહે છે. છઠ્ઠા સ્કંદની અંદર ઇન્દ્રને મારવા માટે યજ્ઞ કરવામાં આવ્યો અને વૃત્રાસુર ઉત્પન્ન થયો તો ફળ શું મળ્યું? હામુથી ઈ મર્યો, ઇન્દ્રને કાંઈ થયું નહીં. એટલે સારી ભાવનાથી જો કરવામાં આવે તો બધું સારું થાય, પણ સારી ભાવનાથી જો કરવામાં ન આવે તો એનું કાંઈ સારું થતું નથી. પછી એમ કીધું કે જેને સુખી થવું એને પાંચ અગ્નિ તાપવા, પંચાગ્નિ. તમે ક્યાં તાપવા જાઓ, હવે ગેસ થોડો પ્રગટાવે છે તો પાંચ અગ્નિ કયા? પેલા જંગલમાં ઋષિઓ તાપતા ને લંગોટી પહેરીને, ફરતી બાજુ અગ્નિ કરે, એક ઉપર અગ્નિ હોય, ચાર દિશામાં ચાર અગ્નિ કરે. પણ અહીંયા જે પંચાગ્નિની વાત છે એ બહુ અલગ છે. સુખી થવામાં જે ઈચ્છતા હોય એ ગ્રહસ્થ હોય કે સાધુ હોય એને પાંચ તાપ કાયમ સહન કરવા તો સુખી થવાય. પહેલો તાપ પિતાનો, એ એક અગ્નિ જો, પહેલો તાપ પિતાનો સહન કરવો. બીજો તાપ માનો સહન કરવો, સહન શક્તિ ઓછી હોય, ઠેકડા મારીને ગમે ત્યાં ભાગી જાય પછી એવી ઉપેદી થાય એટલે આ તાપ સહન કરવા. ત્રીજો અગ્નિ, સ્વયં અગ્નિ. ચોથો નિયમ, નિયમ પણ એક અગ્નિ જેવો છે. કાયમ પાળવું અને કાયમ કરવું એ બહુ કઠણ છે. ઘણી વખત આપણે નિયમ લઈ પણ પછી થોડુંક સીંડું પડી જાય ને, એટલે જય સ્વામી નારાયણ. એટલે એક તો નિયમનો અગ્નિ અને પાંચમો અગ્નિ ગુરુનો અગ્નિ, ગુરુનો ક્રોધ, ગુરુની અમાન્ય, આ રૂપી જે અગ્નિ છે એને જે સહન કરે એ સુખી થાય. આ પાંચ અગ્નિ જે સહન કરે એને ક્યારેય કોઈ વાંધો આવે નહીં. પણ હવે આજે આ બધું આરું બહુ બધીવાળું થઈ ગયું છે, અગ્નિ સહન નથી કરવા, એસી કરવું જ તરત. એટલે વિદુરજી એમ કહે છે ધૃતરાષ્ટ્ર મહારાજને કે આ બધાએ તમારે તાપ સહન કરો તો સુખી થાઓ. પછી એમ કહે છે દેવ પિતૃ મનુષ્ય ભિક્ષુક અને અતિથિ આ પાંચનું જે પૂજન કરે છે તે આ લોકની અંદર યશ પ્રાપ્ત કરે છે. દેવતા, પિતૃ અને મનુષ્ય અને ભિક્ષુક અને અતિથિ, ચાણક્યે એવું કીધું કે આ જે યશરૂપી શરીર છે ને, યશ શરીરમ ન વિનશ્યતિ, માણસના શરીરનો વિનાશ થઈ જાય છે પણ યશરૂપી જે શરીર છે એનો કોઈ દિવસ વિનાશ થતો નથી. આ શરીરને આપણે બહુ જાજી સંભાળ નથી રાખવાની જરૂર, આપણો યશ છે એને કલંક ન લાગે એની સામે આપણે બધાએ જોવાનું છે. ધૃતરાષ્ટ્ર મરી ગયો, દુર્યોધન મરી ગયો, પણ એને જે કલંક લાગ્યા એ ભૂષાણા નથી, ભૂષાણા. એમ આ શરીર પરમાત્માએ આપ્યું છે, આને જો કલંક લાગશે તો તમારા છોકરાને એના છોકરાએ ભૂસી નહીં શકે. એટલે મર્યાદા મોટાઓની, વડીલોની, અમાન્ય, આ બધી જે વાત વિદુરજી કહે છે ને એ કાયમ સાંભળી રાખવી. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન ભીષ્મદાદાનું માન્ય હોત તો એને કલંક લાગેત, અરે આ વિદુરનું માન્ય હોત તો કલંક લાગેત, આ મહાભારત થાત, આટલી આટલી સરસ મજાની વાત આ મહાત્મા વિદુરે આને સમજાવી, આના ખોપરામાં માળી એક ઉતરી જ નહીં, આ વોટરપ્રૂફ માણસ હશે, અડી જ નહીં, બોલો અડી, અહંકારથી ભરેલો હતો ને. અને બીજી વાત એમ કરી, એક પણ ઇન્દ્રિય જો વિષયની અંદર આસક્ત હોય તો એની અંદર રહેલા જે તમામ ગુણો છે, બુદ્ધિ છે, એ પાણીની જેમ ટપકી જાય છે. બુદ્ધિ ભરી છે ને ખોપરીમાં, પણ એક પણ ઇન્દ્રિય જો ખોટા રસ્તે હશે તો એ બુદ્ધિરૂપી પાણી એમાંથી ટપકીને જતું રહેશે અને પછી હાવ જળ થઈ જાય એ માણસ. બુદ્ધિ નો રે, વાત ગજબની છે. જો આપણને સમજાય અને ક્યાંક અડી જાય તો દરેક વ્યક્તિએ પોતપોતાની મર્યાદાને, પોતપોતાનો ધર્મ જાણી રાખવો જોઈએ અને ઇન્દ્રિયોની ઉપર કાબૂ રાખવો જોઈએ.